તારીખ 12/9/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 508
પત્ર 913 ચાલે સર્વ મહાત્માઓને આત્મકલ્યાણ માટેની જે શિક્ષા છે એ વાત અહીંયા કરી છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને તે ચૈતન્યાત્મક સ્વભાવાત્મા નિરંતર વેદક સ્વભાવ હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરીને શું કેમ છે કે જો જીવ અબંધદશાને પ્રાપ્ત ન થાય એટલે સ્વરૂપનું અનુસંધાન ન કરે તો એના વેદક સ્વભાવના કારણે તે સાતા અસાતાને વેદ્યા વિના ન રહે એટલે કે દુઃખી થયા વિના ન રહે. માટે ઉપયોગ લક્ષણથી એને ભિન્ન પાડવો, ઉપયોગ લક્ષણ દ્વારા એને ભિન્ન પાડવો, ઉપયોગ લક્ષણથી ઉપયોગ સ્વભાવે અખંડ આત્મા છે એ અખંડ આત્માને સ્વ સ્વરૂપે લક્ષમાં લઈને વેદક સ્વભાવ વાળો હોવાથી અને સ્વયંનું વેદન થતું હોવાથી એ પ્રકારે સ્વ સ્વરૂપે તેને અનુભવવો તો સાતા અસાતા અથવા દેહના કોઈ પણ પર્યાય તેનાથી ભિન્ન જ્ઞાનમય આત્માનું સ્વસંવેદન રહે. અબંધ દશા એટલે નહીં, અબંધ દશા એટલે બંધ દશા ન હોય તે અબંધ દશા, પછી જેટલા અંશે હોય તેટલા અંશે તે અબંધ દશા છે. અબંધ દશામાં બંધ દશા નથી અને બંધ દશામાં અબંધ દશા નથી, બંને વિરુદ્ધ પરિણામ છે. સાધક દશામાં પણ અબંધપણું દશામાં જેટલું છે એ અબંધપણું છે, એને શુદ્ધપણું કહીએ. તો શુદ્ધતા છે એટલી શુદ્ધતા છે, એમાં અશુદ્ધતા નથી, બંધ બંધપણું નથી. જે પર્યાયાંશ પર સાથે સંબંધ કરે છે અને મલિનતાને ઉત્પન્ન કરે છે, અશુદ્ધતાને ઉત્પન્ન કરે છે, એમાં શુદ્ધપણું નથી, એમાં અબંધપણું નથી. બે ભાવ તદ્દન વિરુદ્ધ હોવાથી જુદા જુદા છે, એકમાં બીજાનો પરસ્પર અભાવ છે. નહીં, સાતા અસાતા પોતાને જાણતી નથી, પણ જીવ પોતાના સ્વરૂપમાં અબંધ ભાવે પરિણમતો નથી એટલે સાતા અસાતાને પોતાપણે વેદ્યા વિના રહેતો નથી. પીડાથી છૂટવું હોય તો આ એક જ ઉપાય છે કે અબંધ દશા ઉત્પન્ન કરવી જોઈએ, નહીતર જીવની સાથે દેહનો યોગ છે એ એટલો સમીપ છે કે એની સાથે જોડાણ થઈને પીડાનો અનુભવ થયા વિના રહી ન શકે. દુઃખ ભોગવવું જ પડે, પીડાને ભોગવવી જ પડે. ઉપયોગ ત્યાંથી છોડાવી શકે તો જ કામ થાય, તો જ બચી શકે દુઃખથી, નહીતર બચી ન શકે.
હા,
એમાં શું છે, એ પ્રવચન સાર નો 172 ગાથા નો વિષય છે. તો ત્યાં જ્ઞાની ની વાત છે. જ્ઞાની એમ અનુભવ કરે છે કે મારો ઉપયોગ તો મારા આત્માને છોડીને જતો નથી, અને જેટલો અંશ એનો બહાર જાય છે એને એ પોતાનો પોતામાં ગણતા નથી. એ અનુપયોગ એને ગણે છે, એને ઉપયોગ નહીં ગણતા, એને અનુપયોગ ગણે છે. તો એ રીતે એમનો અનુભવ સાચો છે. પણ અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં, મુમુક્ષુ દશામાં ઉપયોગ આત્મામાં લાગ્યો નથી તો એને તો જોડવાનો બાકી છે. એને ઉપયોગ આત્મામાં જોડવો જોઈએ એવો ઉપદેશ છે, તે યથાર્થ છે. એટલે બંને જુદી જુદી ભૂમિકાની વાત થઈ, અને બંને પોતપોતાના સ્થાનમાં યથાર્થ છે. અહીંયા ભેદ જ્ઞાનની વિધિ સમજાવે છે, અને એ કેવી રીતે વિધિ હોય છે કે જેથી એને અંગીકાર કરી શકાય સમજીને. એટલે પ્રયોગ પદ્ધતિ છે આ પરિગ્રાફમાં, પ્રયોગ પદ્ધતિ છે. ઉપયોગ લક્ષણ થી ભિન્ન પડે છે, સનાતન સદાય પણ ઉપયોગ લક્ષણ થી ભિન્ન પડે છે. કેમ કે ઉપયોગ સાથે પરમાણુની પર્યાયને મેળ ખાતો નથી. ઉપયોગ એક ચૈતન્યનો પ્રકાશ છે અને પરમાણુની પર્યાયમાં સાબંધારું છે. જેમ હીરો હીરામાં પ્રકાશ છે અને કાચનો કટકો છે એમાં કઈ પ્રકાશ નથી, એવી રીતે જયારે પોતાનું બેભાનપણું હોય ત્યારે જાણવા પણ જાય છે. શું પણ જો જાણવા ન જાય તો પણ એમાં જણાય એવી નિર્મળતા તો, સ્વચ્છતા તો રહેલી જ છે. આ તો શું કરે છે કે પોતે વિશેષ ભાવ એટલે વિભાવ, વિભાવ એટલે વિશેષ ભાવ કરીને ઉલજી ઉલજીને જાણવા જાય છે. એવી જરૂર નથી એને જાણવાની, એવી રીતે જાણવાની જરૂર નથી. જો ઉપયોગ પોતામાં જ રહે ને પોતામાં રાખે તો લોકાલોક આપોઆપ જણાય એવી નિર્મળતા પ્રગટ થઈ જશે. અને અત્યારે પણ જો પોતે જાણવા ન જાય તો જ્યારે પણ જે જ્ઞાનમાં પ્રતિબિંબિત થવાનું છે, અને જે કાળે જેનું જ્ઞાન જે આકારે થવાનું છે તે કાળે તે જ્ઞાન તે આકારે થઈને રહેવાનું છે. એટલે એને જાણવા જવાની જરૂર નથી. પણ જીવને ધીરજ નથી એટલે અધીરજથી એ જાય છે ત્યાં, તો આકુળતાને ઉત્પન્ન કરે છે. જાણવા જાય છે તો આકુળતાને ઉત્પન્ન કરે છે, એટલું એને નુકસાન થાય છે, દુઃખ થાય છે. આ તો શું છે કે દુઃખી કેમ ન થવું અને સુખી કેમ થવું એનું વિજ્ઞાન છે. અથવા જીવ સંસારમાં કેમ દુઃખી થાય છે એ સમજાવે છે. દુઃખી થાય છે એ જીવનો રોગ છે એટલે દુઃખી થાય છે, રોગનું નિદાન કરે છે. શ્રી ગુરુ રોગનું નિદાન કરે છે કે જો તને આ રીતે રોગ થયો છે ને આ પ્રમાણે તને એનું દુઃખ થાય છે, હવે જો તારે નિરોગી થવું હોય તો એનો આ ઉપાય છે. તું નિરોગી થઈ શકે છો અને સુખી થઈ શકે છો, બસ એનું નામ ધર્મ. વધુ સહાવો ધર્મો, એ સિવાય કોઈ ધર્મ બીજો છે નહીં. આવો જ વસ્તુનો સ્વભાવ છે. નિરોગી રહેવું તે શરીરનો જેમ સ્વભાવ છે એમ આત્માનો પણ સ્વભાવ છે. ડોક્ટરો નથી કે ભાઈ રેઝિસ્ટન્સ પાવર છે શરીરની અંદર, શું છે રોગની પ્રતિકાર શક્તિ એને રેઝિસ્ટન્સ પાવર કહે છે. એ કુદરતી છે શરીરની અંદર. એ જ પ્રકારે આત્મા પરિપૂર્ણ સહજ શુદ્ધાત્મ સ્વરૂપ હોવાથી શુદ્ધતા એ અશુદ્ધતાનો પ્રતિકાર કરવો એ જીવ સ્વભાવ છે, અશુદ્ધતાનો પ્રતિકાર કરવો એ જીવનો સ્વભાવ છે. આત્મા છે, બહિર્મુખ ઉપયોગે કરીને, બહિર્મુખ ઉપયોગે કરીને અનજ્ઞેયોને અવલંબે છે, જાણે છે અને દુઃખી થાય છે. પછી એ વાત આગળ વધી રહી, ફેરફાર કરવાનો પણ પ્રયત્ન કરે છે. કેમ કે એને જ્ઞેયમાં કલ્પના થાય છે કે આ જ્ઞેય સારું નથી, માટે એને હું દૂર હટાડું, હટાવું, અને આ જ્ઞેય સારું છે માટે હું એને સમીપ રાખું. અને એ કરવાનો એનો કોઈ અધિકાર નથી, એવું કરી શકાતું નથી. એટલે આકુલતા થયા વિના રહે નહીં, અશક્યને શક્ય કરવા મથે તો આકુલતા થાય, એ સિવાય બીજો કાંઈ ન થાય. એટલે ભિન્ન અવલોકવો, આત્માને દેહથી ભિન્ન અવલોકવો અને અવલોકવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો, આ એક દ્રષ્ટિકોણ સાધ્ય કરવો. એટલે એ દ્રષ્ટિકોણથી જ અવલોકન કરવું, એ દ્રષ્ટિકોણ અપનાવીને અવલોકન કરવું. તો એ રીતે વસ્તુ સ્થિતિ હોવાથી જણાશે, દેહને આત્મા ભળી ગયા નથી, મળી ગયા નથી, મિશ્રણ થઈ ગયું નથી, ભિન્ન ભિન્ન રહ્યા છે, પણ અભિન્નપણે અવલોકવાનો દ્રષ્ટિકોણ છે. એટલે એને ભ્રમથી અભિન્નપણો વેદાય છે અને અનુભવાય છે, પણ છે ભિન્ન. જો ભિન્નપણે અવલોકવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરે તો ભિન્ન છે, એ ભિન્ન અનુભવાય ને ભિન્ન જણાય, એમાં કઈ મોટી વાત નથી. કારણ કે કરવાનું કઈ નથી, જે ફેરફાર કરવાનો છે એ તો દ્રષ્ટિકોણમાં જ કરવાનો છે, વસ્તુ તો ભિન્ન પડી છે. નહીં, એ વિજ્ઞાનની ભૂમિકાની વાત છે, આગળની ભૂમિકાની જ વાત છે. એ પહેલા એમાં સફળતા ન મળે, અક્રમે કરવા જાય તો સફળતા ન મળે. એટલે 17-18 ગાથામાં મુખ કામેણ શબ્દ વાપર્યો છે. મોક્ષાર્થી જીવ આવો પ્રયત્ન કરે છે, એટલે ઓછામાં ઓછું એને મોક્ષનું એટલે પૂર્ણતાનું લક્ષ્ય બંધાયેલું હોવું જોઈએ. એ પહેલા એવું લક્ષ્ય નથી બંધાતું, એ પહેલા જીવનું અનાદિનું સંસારનું લક્ષ્ય છે. મોક્ષનું લક્ષ્ય નથી તો લક્ષ્ય વગરનો નથી, પૂર્ણતાનું લક્ષ્ય નથી તો લક્ષ્ય વગરનો નથી. સંસારનું લક્ષ્ય છે તો લક્ષ્ય સંસારનું, અને વેદનાનો પ્રયત્ન કરે તો સફળ કેવી રીતે થાય કે ન થાય. માટે એને લક્ષ્ય બદલીને મોક્ષ કામેણ, મોક્ષની કામના પૂર્વક વેદજ્ઞાનનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. એ પહેલા કરવા જાય કરવા યોગ્ય છે એમ માનીને તો થઈ શકે નહીં, કેમ કે એની પાસે પૂર્વ ભૂમિકા નથી. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કર્યા પછી ભેદ જ્ઞાન થાય, એ પહેલા ભેદ જ્ઞાન કોઈ કરી શકે
નહીં.
બસ ઉદ્દેશ ધારણ કરીને પ્રેક્ટિસ કરવી, અવલોકવાની પ્રેક્ટિસ કરવી, ઉદ્દેશને જ્ઞાનમાં ધારણ કરીને વારંવાર સતતપણે અવલોકવાની પ્રેક્ટિસ કરવી, એમ કહેવું છે. એને એવો નિશ્ચય સાથે હોવો જોઈએ પોતાને કે જ્યાં સુધી હું અબંધ દશાને પ્રગટ નહીં કરું ત્યાં સુધી મારે સાતા સાતાનું દુઃખ વેદવું પડશે, એવો નિશ્ચય કરીને. જે શુભાશુભ પરિણામની જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે, આ પુલ છે વચ્ચે. સાતા અસાતા શરીરની પર્યાય છે, એ કઈ જીવની પર્યાય નથી. તો જીવની પર્યાયમાં શું થાય છે કે એ શુભ કે અશુભ પરિણતિ વડે જીવની શરીરની જે સાતા અસાતાની પર્યાય છે એનો સંબંધ કરે છે. શું જેશુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને શુભાશુભ પરિણામની અપેક્ષા વૃત્તિ છૂટવી જોઈએ. આ એક સૂક્ષ્મ વિષય છે કે જીવને જે રાગાદી પરિણામ થાય છે અથવા શુભાશુભ પરિણામ થાય છે એની પણ એને અપેક્ષા વૃત્તિ સાથે સાથે રહે છે. થાય છે એમ કોરું નથી, અપેક્ષા રાખીને થાય છે, એ અપેક્ષાની ઉપેક્ષા થવી જોઈએ. હવે તમે કહેશો કે કેવી રીતે, કે વિકલ્પ થયો, હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું, હું આત્મા છું એવો વિકલ્પ થયો, ઉપયોગ સ્વરૂપી આત્મા છું એવો વિકલ્પ થયો, એની અપેક્ષા છોડવી પડશે એમ કે છે. મને આત્માનો વિકલ્પ થયો એ બહુ સારો થયો એની અપેક્ષા વૃત્તિ છે, અને પહેલા એવા ભાવ નહોતા થતા ને હવે એવા ભાવ થાય છે એટલે એની અપેક્ષા વૃત્તિ થાય તો ભૂલ થાય, એ ભૂલ છોડાવે છે. હા, પહેલે છે મને થાય ત્યારથી જ એની ઉદાસીનતા રહેવી જોઈએ. હા, કોઈ બી પર્યાયની અપેક્ષા વૃત્તિ નહીં થવી જોઈએ. ગુરુદેવ નું વચનામૃત છે, બહુ સરસ એના ઉપર ફરમાગમ સાર. અહીંયા તો જ્ઞાન છે ને, જ્ઞાનમાં ઉદ્દેશ નું ધારણ કરવું છે. શું કે જ્ઞાન ભિન્ન, જ્ઞાનનું જે ભિન્ન સ્વરૂપ છે, જ્ઞાનમય ભિન્ન સ્વરૂપ છે એને જોવાનો ઉદ્દેશ પોતે પોતામાં ધારણ કરવો છે. એટલે અન્ય સાથે કોઈ અપેક્ષા નથી એમાં, પોતામાં ને પોતામાં એ વાત છે. શું, અને એ એટલા માટે જરૂરી છે કે એથી ઊંધું કરી રહ્યો છે. ભિન્ન હોવા છતાં અભિન્ન, અભિન્નતાનો દ્રષ્ટિકોણ એને અનાદિથી સાધ્ય કર્યો છે અને અભિન્નતા કરી રહ્યો છે, જે વસ્તુના સ્વરૂપમાં નથી એટલે એને મિથ્યા કહે છે. પરમાગમ સાર છે ને એમાં. ગુરુદેવ નું વચનામૃત છે 1002, 1002 નંબર નું વચનામૃત છે કે વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે. જ્ઞ પણ એ જ્ઞાન સામાન્ય છે, એ જ્ઞાન વેદના છે. સાતા અસાતા છે એ જ્ઞાન વેદના નથી, એ શરીરની પર્યાય છે, એ જળની પર્યાય છે. અહીંયા જ્ઞાનની વેદના લીધી છે, વેદનની પર્યાય તેને વેદના કહે છે. એ કેવી છે? જ્ઞ પણ એ સામાન્ય છે, એ વિકલ્પ વિનાની છે. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે તેનું અંતરલક્ષ કરવું, તેનું લક્ષ કરવું એના બદલે શું કે છે કે અંતરલક્ષ કરવું, કેમ કે એ તો એનો અંતરંગ છે, એ જ્ઞાનનું અંતરંગ છે. તો લક્ષ કરવા માટે લક્ષને અંદર જવું પડશે, એને લક્ષમાં લેવા માટે લક્ષને અંદર જવું પડશે. ઉપયોગને તેનું અંતરલક્ષ કરવું એટલે ઉપયોગને ત્યાં વાળવો, તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે. હવે કે છે કે રાગની અપેક્ષા છોડીને, અહીંયા કૃપાળુ દેવે શું કીધું, શુભાશુભ ધારાથી ઉદાસીન થઈને બે એક વાત કરે છે. શું, જે શુભાશુભ પરિણતિ વડે જીવ સાતા અસાતાનો સંબંધ કરે છે તેનાથી ઉદાસીન થઈને એમ કહ્યું ને, તો અહીંયા એમ કહે છે કે રાગની અપેક્ષા છોડીને. શું એટલે, વિકલ્પ ચાલે છે, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એવો વિકલ્પ ચાલે છે. એ વિકલ્પની અપેક્ષા છોડીને, અપેક્ષા મારી તો ખલાસ, આગળ નહીં જઈ શકે. રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ્ય કરતા, પોતાપણું એમાં ગ્રહણ કરતા ભાવ શ્રુત ખીલે છે. એટલે અહીંયા જેમ કહ્યું કે દેહાદીથી ભિન્ન અવલોકવાની, ઉપયોગ લક્ષણથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી, એનું બીજું પાસું એ છે કે પોતાપણાના અભિન્નપણાનો દ્રષ્ટિકોણ અવલોકનમાં સાધ્ય કરીને, એમ પાછો એક જ પર્યાય ને બે પાસા છે, કથન બે રીતે આવે છે. જો ઉપયોગ લક્ષણ એ સ્ફુરિત છે, એવો જે પોતાનો આત્મા છે, એ આત્મામાં સ્વપણાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરીને, એટલે કે દેહાદીથી ભિન્નપણાનો અવલોકન અવલોકવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરીને, એમ બે એક જ વાત છે. એક અસ્તિત્વ છે ને એક નાસ્તિ છે. તો અહીંયા નાસ્તિથી લીધું કૃપાળુદેવ. ગુરુદેવ કહે છે કે રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ્ય કરતા, એમ એટલે એમાં પોતાપણાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરીને અવલોકવું. ભાવશ્રુત ખીલે છે તો ભાવશ્રુત ખીલે છે, અને તે ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે. એ ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે. ત્યાંથી આમ સીધા શેર ઉઠશે ફુવારાને. આટલું થાય તો અંદરથી સાથે સાથે વગર વિકલ્પે, આનંદનો વિકલ્પ નહીં હોય એ જીવને હું આનંદ અનુભવનો પ્રગટ કરો, સીધો આનંદનો ફુવારો છૂટશે અંદરથી. આ વચનામૃત આપણે અધ્યાત્મ પરાગ કરીને નાની એવી પુસ્તિકા બહાર પડી હતી ને, એમાં ચૂંટીને લીધું હતું. આ તો ગુરુદેવની ઉપસ્થિતિ પછી બહાર પડ્યું છે, સંકલન થયું છે. એ ગુરુદેવની ઉપસ્થિતિમાં આ એમાં લીધું હતું. વાંચ્યું ગુરુદેવ ને કે બહુ સારું પસંદ કર્યું. આ વચનામૃત ઉપર પોતાને પ્રસન્નતા થઈ હતી, પોતાના વચનામૃત ઉપર પોતાને પ્રસન્નતા થઈ હતી. સારું લીધું છે કે હા, એમાં જ્ઞાન વિશેષનો તીરો ભાવ કરીને, હા એમાં પણ આવશે કે જ્ઞાન વિશેષમાં જ્ઞાકારોનો વ્યવચ્છેદ કરીને, અને વ્યવચ્છેદ શબ્દ વાપરો છે અમરચંદ્રાચાર્ય દેવે, એટલે બધાને બાદ કરી નાખ લક્ષમાંથી, એનું લક્ષ છોડી દે એટલે વ્યવચ્છેદ કરી દેવો એમ. હા દેખાય પછી જ આ દેખાય, એ તો છે, પ્રગટ છે ને એ દેખાય. દેખાવામાં શું છે કે એની રીત દેખાય છે, એની કામ કરવાની જે પદ્ધતિ છે એ બાર અંગની અંદર રહસ્યભૂત વિષય છે. વિધિનો વિષય છે એ સર્વથી સૂક્ષ્મ છે અને એ રહસ્યભૂત છે. ત્યાં વિધિ સમજાણી પ્રેક્ટિકલ સાઈડથી જોઈને એક જ સ્થાન છે એવું સજીવન મૂર્તિનો, કે એમાં જો પરિણમન દેખાય તો એ વિધિ આવડે, નહીતર એ વિધિ આવડે, એ વિધિની કળા આવડે નહીં બીજી રીતે. એ પરિણમન પોતે પ્રેક્ટિકલ હોવાથી પ્રેક્ટિકલને સમજવા માટે પ્રેક્ટિકલ જોવો પડે. જેમ વિજ્ઞાનના વિદ્યાર્થીને લેબોરેટરીમાં લઈ જઈને પ્રેક્ટિકલ દેખાડે છે અને પ્રેક્ટિકલ કરાવે છે એની પાસે, ત્યારે એને આવડે એમ. અહીંયા પ્રેક્ટિકલ જોવે એટલે એ પ્રેક્ટિકલ કરતો થાય, અને એમ કરતા કરતા એને આવડે, પ્રયોગ કરતા કરતા આવડે. વિકલ્પ કરતા કરતા નો આવડે, પ્રયોગ કરતા કરતા આવડે. જે શુભાશુ પરિણામ ધારાની પરિણતિ વડે તે આત્મા સાતા અસાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને, એ ધારા પ્રત્યે ઉદાસીન, જાણે એ કોઈ વસ્તુ જ નથી મારામાં, એની ઉપેક્ષા કરીને, એને ગૌણ કરીને, અથવા એને લક્ષ્યમાંથી છોડી દઈને, દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં દેહ થી ભિન્ન છે અને પોતાના સ્વરૂપની મર્યાદામાં આત્મા રહેલો છે. એમાં પણ જે ચલ સ્વભાવનું પરિણામ ધારા છે, પછી હવે આવી પર્યાય નો વારો આવ્યો. વાસુ રાગ લઈ લીધો, દેહ લઈ લીધો, હવે એક સમયની પર્યાય લે છે. કોઈ બી પર્યાય હોય, ચલિત પર્યાય છે. જે ચલ સ્વભાવ રૂપ પરિણામ ધારા છે, જેનો સ્વભાવ જ ચલિત છે, ઉત્પાદવે 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 એક સેકન્ડમાં અસંખ્ય વાર થઈ જાય એવી જે પરિણામ ધારા છે, તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને. બોલાપણે બીજો શબ્દ આવે તો આત્યંતિક વિયોગ નો શબ્દ વાપર્યો છે. આમાં આટલું બધું વજન કેમ આપ્યું? ઓલા બે કરતા છે કે અહીંયા દ્રષ્ટિનો પાવર આવે છે. જ્ઞાનમાં તો પર્યાય જે છે એ જણાવવાની છે, પણ દ્રષ્ટિ એને વિષય કરતી નથી. એટલે હવે દ્રષ્ટિ ગુણાટ ખાવી છે. શું જે દ્રવદ્રષ્ટિ ના વિષય ઉપર દ્રષ્ટિને મૂકવી છે, ત્યાં એકદમ પર્યાયને કાઢી નાખવાની છે. વિયોગ કરવો એટલે કાઢી નાખવી છે. રહે છે ત્યાં ત્યાં પર્યાય પર્યાયમાં રહે છે, પણ પોતે લક્ષમાંથી કાઢી નાખે છે. લક્ષમાંથી કાઢી નાખે તો જ દ્રષ્ટિ થાય એની. લક્ષમાં રાખે તો એની દ્રષ્ટિ ન થાય. ભલે હોય પણ એ પોતે પોતાને ન કરે. એ પોતે નિજ પરમાત્માને જોવે ત્યારે પોતાને પણ ભૂલે. પોતાના પરમાત્માને જોવે ત્યારે એ પોતાને ભૂલે. દ્રષ્ટિ પ્રગટ કરવાની વાત છે. દ્રવ્ય પર્યાય નો ભેદ રહેતો નથી, અને પર્યાયમાં દ્રષ્ટિમાં અને લક્ષમાં એટલો આત્મા રહીએ છે, શુદ્ધાત્મા જ રહીએ છે. આ હું બસ, આ હું, આ પોતાને ભૂલીને, પોતાને ભૂલીને. શું એટલે જે ચલપણું છે, જે ચલપણું છે એ તદ્દન વિરુદ્ધ છે. કેમ? જે વસ્તુ છે એ તો ધ્રુવ છે. ધ્રુવમાં અધ્રુવતાનો અભાવ છે અને અધ્રુવતામાં ધ્રુવનો અભાવ છે. જે ચલ પરિણામ છે તે તો અધ્રુવ છે અને વસ્તુ છે તે ધ્રુવ છે. મારા ધ્રુવત્વમાં અધ્રુવત્વ ક્યાં આવ્યું? એ નથી. આમ સ્વભાવ ધ્રુવ સ્વભાવને જોવાનો છે. ધ્રુવ સ્વભાવને ગ્રહણ કરવો. શું
અનિત્ય કહે છે?
અનિત્ય એમ પરિણમે છે, એવા ભાવે પરિણમે છે કે હું નિત્ય છું અને ધ્રુવ છું. આમ છે એવો એના જેવું થયું એવું તો કૃષ્ણ મયતા થાય તો એક ભાવે પરાભક્તિ થાય, નહી તો બે રહી જાય. બે રહી જાય તો પરાભક્તિ થાય. આમ છે. અને કૃષ્ણ થવામાં માલ છે કે રાધા રહેવામાં માલ છે? એ કયો હે? કેવા ભાવમાં રહેવું છે એ સવાલ છે. કોના ભાવમાં રહેવું છે ને કેવા ભાવમાં રહેવું છે એ સવાલ છે. બાકી તો પર્યાય પર્યાય મટવાની નથી. દ્રવ દ્રવ મટવાનું નથી ને બે કદી ભેગા થવાના નથી. એકમાં બીજું આવવાનું નથી. દ્રવમાં પર્યાય આવે ને પર્યાયમાં દ્રવ. નિત્ય અનિત્ય થાય નહીં ને અનિત્ય નિત્ય થાય નહીં. આનંદ ગુણ છે અને આનંદ ગુણ ની પર્યાય આનંદ ભાવે પરિણમે છે. ગુણ માં આનંદ નો અનુભવ નથી, ગુણ માં આનંદ નો અનુભવ નથી, અનુભવ પર્યાય માં છે. પણ અનુભવ પર્યાય માં હોવા છતાં પણ ત્રિકાળી અખંડ ઉપર, એક ગુણ ના ખંડ ઉપર નહી, ત્રિકાળી અખંડ ઉપર દ્રષ્ટિ ને લક્ષ રહે તો આનંદ નો અનુભવ થાય, નહી તો આનંદ નો અનુભવ થાય નહી. આનંદ નો ગુણ હોય તો પડ્યો રહે એમને, નિષ્ક્રિય થઈને એમ છે. એમાં શું છે કે દેહાદી થી ભિન્ન છે અને પોતાના આત્મ સ્વરૂપમાં આત્મા રહેલો છે. આત્માના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ આત્મામાં છે. એ પોતાની મર્યાદા છોડીને, સ્વરૂપ મર્યાદા છોડીને રાગમાં નથી આવતો તો દેહમાં ક્યાંથી આવે? મર્યાદાનો અર્થ શું છે કે સ્વરૂપની બહાર જતો નથી, ન રાગમાં આવે ભલે સમીપ હોય તો અને ન દેહમાં આવે ભલે સમીપ હોય તો. એમ કેવું એ આત્મામાં પણ એક ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરવો. માર્ગ એટલે ઉપાય, સાચો ઉપાય. સન્માર્ગ એટલે સાચો ઉપાય ગ્રહણ કરવો. વિચારવાનું નથી લીધું, અહીંયા ગ્રહણ કરવો. ક્યારે ગ્રહણ થાય? કે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારાનો એકદમ વિયોગ કરી દેવામાં આવે ત્યારે, એને એ લક્ષ્યમાંથી તદ્દન છોડી દેવામાં આવે ત્યારે. એટલા માટે કહે છે કે જેમ જેમ ભેદ જ્ઞાન ચાલે છે તેમ તેમ પર્યાયની માં વિશુદ્ધિ થતી આવે છે. પર્યાયમાં વિશુદ્ધિ થતી આવે છે. એ વિશુદ્ધિની અંદર મુમુક્ષુની ભૂમિકા યોગ્ય સારામાં સારી ઉત્કૃષ્ટ કૃતિની નિર્મળતા આવે છે. કસાય સાવ ખંડો પડી ગયો હોય છે અને દર્શન એકદમ ઉપશમ થવાને યોગ્ય થઈ ગયો હોય છે. શું એવી પરિસ્થિતિ પરિણામની હોવા છતાં પણ પરિણામનું અત્યંત લક્ષ્યમાંથી અત્યંત છોડવાની વાત છે. જરા પણ પરિણામ ઉપરનો લોભ રહેવો જોઈએ નહીં. મને આમ થાય છે ને આમ થાય છે એ વાત મૂકી દેવાની છે. એ થાય છે થાય છે થાય છે ત્યાં હું નથી, અને જ્યાં કઈ નથી થતું ત્યાં હું છું. આમ છે, નિષ્ક્રિય સિદ્ધિંબ છે. આત્મા છે એ નિષ્ક્રિય છે. 320 માં લીધું ને નિષ્ક્રિય. નિષ્ક્રિય ઇતિ કો અર્થ? નિષ્ક્રિય નો અર્થ શું? તો કે બંધ ને બંધ ના કારણ રૂપ પરિણામ અને મોક્ષ ને મોક્ષ ના કારણ રૂપ પરિણામ, એ બંને પરિણામ પ્રકારના પરિણામની ક્રિયા જેમાં નથી તેને નિષ્ક્રિય કહેવામાં આવે છે. એ અદભુત વસ્તુ છે. અનંત ગુણનું નિધાન છે, એ અનંત ગુણનું નિધાન છે. એના ઉપર દ્રષ્ટિ જઈને લક્ષ ગયું એટલે એક સમયની ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા દેખાતી બંધ થઈ જાય છે. દેખાતી બંધ થઈ જાય છે. શું દેખાતી જ નથી પછી? એનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા, કેના ઉપર લક્ષ ગયું છે? પરમ શુદ્ધ એટલે પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય તેજ નો પુંજ, અનંત પ્રત્યક્ષતાનો પુંજ છે એવો તે આત્મા. આત્મા તો એવો છે, કર્મયોગથી, કર્મના સાથે ઉદયમાં જોડાવાથી. કર્મયોગ એટલે કર્મના ઉદયમાં જોડાવું, એનું નામ કર્મયોગ છે. તે કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. શું કરે છે? જ્યાં જોડાય છે ત્યાં એને અંદર માં કલંક કાળી માં મલિનતા ઉત્પન્ન થઈ આવે છે. સિદ્ધ રીતે સ્વકલંક પરિણામ દર્શાવે છે એવું જે થઈ રહ્યું છે એમ કે છે. તેથી ઉપરામ થઈને એનાથી વિરામ પામીને, ક્યારે વિરામ પામે કે હોશ છૂટી જાય ત્યારે, જ્યાં સુધી રાગ ની હોશ ચડે ત્યાં સુધી જીવને આરામ કે વિરામ પડે નહી. શાંત ક્યારે થાય? થાકે ત્યારે. તેથી ઉપરામ થઈને એટલે તેનાથી શાંત થઈને જેમ ઉપશમિત થવાય, જેમ ઉપશમિત થવાય ત્યાં ઉપશમ કરવો છે. જુઓ દર્શન મોહનો ઉપશમ થવો છે. જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય એવો ઉપયોગ ધારણ કરીને અને તે પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રકાશમય આત્મા એ જે સ્વરૂપ છે એમાં સ્થિર થવાય, અચલ થવાય, સ્થિર થવાય, અચલ થવાય. તેજ લક્ષ પહેલું લીધું, તેજ લક્ષ, તેજ ભાવના અને તેજ ચિંતનના અને તેજ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. તે સહેજે સહેજે એવું પરિણમન થઈ જાય એવો જે સ્વભાવ છે એ પ્રગટ કરવા યોગ્ય છે. એક આખું વાક્ય છે, આ પહેલે છેલ્લે સુધીનું એક જ વાક્ય છે. પરિણામ સ્વભાવ કરવા યોગ્ય છે ત્યાં ફૂલ પોઈન્ટ આવ્યું છે. એ પહેલા ક્યાં એમને પૂર્ણ વિરામ નથી કર્યો, બધું અલ્પ વિરામ અલ્પ વિરામ કરતા આવ્યા છે. નવ લીટી છે એક વાક્યને ફરીથી. ચલ સ્વભાવ પરિણામ ધારાનો અત્યંત વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. કર્મમાં જોડાઈને પરિણામની અંદર મલિનતા ઉત્પન્ન કરે છે. તેથી ઉપરામ થવું, ત્યાંથી પાછા વળી જવું. ઉપરામ થવું એટલે પાછા વળી જવું. એ કર્મ એ બાજુ બહિર્મુખ ઉદય બાજુ વળવા જેવો નથી. ઉદય બાજુનું જે વલણ છે એ વલણને મૂકી દેવું એમ કેવું છે. અને જેમ ઉપશમિત થવાય, થરાય, અંદરમાં જે રીતે થરાય, તો પ્રયોગનો વિષય છે. પ્રયોગ કરતા હોય એને ખ્યાલ આવે, અંદર ઠરતો જાય, ઠરતો જાય, ઠરતો જાય, ઉપશમ થતો જાય. નામ છે જેમ ગરમ કરેલું ઘી ઠંડા વાસણમાં પાથરો થાળીમાં, એટલે આસ્તે 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 જેમ જેમ ઠરતું જાય તેમ તેમ જામતું જાય, ઠરતું જાય તેમ તેમ જામતું જાય. એમ સ્વરૂપમાં ઉપશમિત થવું, ઠરવું, જામવું એ પ્રકારનું જે અંતર્મુખ વલણ છે એને લઈને સ્વરૂપને ગ્રહણ કરીને શું જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં એ પ્રકારનો સાવધાન, ઉપયોગ એટલે એ પ્રકારની સાવધાનીમાં અને સ્વરૂપમાં સ્થિર થવાય, સ્વરૂપની અંદર વળગી રહેવાય. કેવું છે? પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રકાશમય જે સ્વરૂપ છે એમાં સ્થિર થવાય, એમાં અચલ થવાય. કેમ કે સ્થિરતાને લક્ષે સ્થિરતા આવશે. જ્ઞેથી જ્ઞાંતર પણ છે છૂટી જશે એવું સ્વરૂપ જ એવું છે. પ્રકાશમય એવો સ્વરૂપ છે, સ્વસંવેદનમય પ્રકાશ છે, તેજનું પુંજ છે અંદરમાં. આ સૂર્ય ફૂર્યના તેજ એની અંદર એની આગળ કાંઈ નથી, કાંઈ નથી. રૂપે એ તો જાત જ નથી એની અરહર ખાવા જેવું. કેમ કે એ પુદગળનો પર્યાય છે ને આ ચૈતન્યનો પર્યાય છે, એટલો બધો ફેર છે. એટલે ખરેખર સરખામણી એટલા માટે ન થાય શું કે એક અજવાળું છે ને એક અંધારું છે. સૂર્યનો પ્રકાશ જેની પાસે અંધારો છે, કેમ કે ભૂતગળ નો પર્યાય છે, એને પોતાને જાણતો નથી. જયારે ચૈતન્ય નો પ્રકાશ છે એ અજવાળું છે, એવા અજવાળાની વાત છે. જલહ જ્યોતિ સ્વરૂપ કેવળ કૃપા નિધાન, બહુ સરસ કાવ્ય રચ્યું છે. તેજ લક્ષ, એ જ એક લક્ષ, તેજ લક્ષ એટલે એ એક જ લક્ષ, બીજું કોઈ લક્ષ નહીં, કોઈ લક્ષ નહીં. દુનિયાના કોઈ કામ કરવાના બાકી રહી ગયા હોય ત્યાં સુધી આ લક્ષ કેવી રીતે થાય? થાય આ કરવું તે કરવું જ્યાં સુધી કે નહીં? તેજ લક્ષ, તેજ ભાવના, એ એક જ ભાવના, બીજી કોઈ ભાવના નહીં, બીજું ભાવે નહીં, એને સ્વરૂપ સિવાય બીજું ભાવે નહીં. રાગની ભાવના, રાગરૂપ ભાવના તો એની પાસે ઝેર જેવી લાગે, એટલો બધો ફરક છે એ ભાવનામાં. આ ચૈતન્યની ભાવના છે, રાગની ભાવના નથી. તેજ ભાવના, તેજ ચિંતવના, બીજી કોઈ ચિંતવનામાં બીજી કોઈ વાત નહીં. અને એમ થતા, એમ કરતા કરતા તે સહજ પરિણામ રૂપ સ્વભાવ, પરિણામ નો એ સ્વભાવ થઈ જાય કે સહેજે સહેજે એમ જ પરિણિમા કરે, બીજું કઈ પરિણમન સહજપણે આવે નહીં. સહજ ચાલે અંદરથી, ચૈતન્ય ધારા ચાલે, ચૈતન્ય ધારા ચાલે, એક ધારી ચૈતન્ય જ અંદરથી સર્વાણી ફૂટે, એ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. જે જે મહાત્માઓ થયા, તીર્થંકર આદિ, ગણધર આદિ જે જે મહાત્માઓ થયા, એને વારંવાર આ શિક્ષા આપે છે. આ રીતે તમે ભેદ જ્ઞાન કરી અને સ્વરૂપસ્થ થાઓ, સ્વરૂપમાં ધામી જાઓ, ભેદ જ્ઞાન કરીને સ્વરૂપમાં જાઓ. એટલે તો એમ એમ નહીં, મગજમારીનો પ્રશ્ન બહુ આવે છે. પણ હાબુનો ઘાણ બનાવતા હતા ત્યારે મગજમારી નહોતી, હા ધ્યાન રાખવું પડે કે નહીં, હા બગડી જાય. પછી એક તો કાચો માલ લાવવો, પછી એમાંથી પાકો માલ બનાવવો, પછી એને પછી બજારમાં હરીફાઈમાં બધાની વચ્ચે વેચવો, 215 ની સામે, 2115 ની સામે, બધાની સામે, બધા નંબર ની સામે, આ નંબર ને પણ પાછો લગાડવો, કેટલી માથાકૂટ. હે અમારા હાબુ માં આવશે, અમારા હાબુ માં નહીં હોય ને, ચરબી નહીં હોય ને, તો અહીંયા એમ કે છે કે સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. એટલા ટેવાઈ જાવ એમ કરતા કરતા એ જ લક્ષ, એ જ ભાવના, એ જ ચિંતવના થી સહજ કરી નાખો. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. સર્વે મહાત્માઓ હું કહું છું એમ નથી કહેતો, સર્વે મહાત્માઓ, સર્વજ્ઞાની પુરુષોએ, સત્પુરુષોએ આ જ શિક્ષા આપી છે. સંસારથી તરવું હોય, સર્વ ક્લેશથી, સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો આ ઉપાય છે. આ સિવાય આત્મજ્ઞાનનો બીજો ઉપાય નથી. તે સન્માર્ગને ગવેષતા, તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા અને તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને, જો મુમુક્ષુ માટે વાત લીધી છે, જેને આવો માર્ગ જ્ઞાનમાં, અનુભવમાં લેવો છે, એની પ્રતીત કરવી છે અને એને અંગીકાર કરવો છે, સંપ્રાપ્ત કરવો છે એટલે અંગીકાર કરવો છે એવા આત્માર્થી જનને, પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપ નૈષ્ઠિક નિષ્ફળ નિર્ગ્રંથ રૂપ ગુરુ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. અને પછી ભક્તિ ઉપર લઈ ગયા વાતને, કે આત્માર્થી જનને તો જેને આ માર્ગ ગ્રહણ કરવો છે, પ્રતીત કરવો છે, અનુભવ કરવો છે, એને પરમ વિતરાગ સ્વરૂપ જે દેવ છે, વિતરાગ સ્વરૂપ દેવ નહીં નેતા, પરમ વિતરાગ સ્વરૂપ જે દેવ છે, પરિપૂર્ણ દેવગુરુ શાસ્ત્ર ની વાત કીધી છે કે જે સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકર દેવ છે, તેમની પરમ ભક્તિ કરવી. બીજી કોની ભક્તિ કરવી? કે સ્વરૂપ નિષ્ઠિક નિષ્પ્ર નિર્ગ્રંથ રૂપ ગુરુ છે, જે સ્વરૂપમાં સ્થિર થયેલા છે, સર્વથા તિલતુષ્ટ માત્ર પરિગ્રહ નહીં હોવાથી જે નિષ્પ્ર છે, અને જેમને અંતર બાહ્ય કોઈ ગ્રંથિ નથી, એવા જે વિતરાગી ગુરુ છે, અને પરમ દયામૂળ ધર્મ ધર્મ વ્યવહાર, અને જેનો પરમ દયામૂળ ધર્મ વ્યવહાર છે, અને પરમ શાંત રહસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર છે. શાસ્ત્રનું કેવું વિશેષણ વાપર્યું છે કે જેની અંદર રહસ્ય પડ્યું છે. શેનું રહસ્ય પડ્યું છે? પરમ શાંત રસ પ્રગટ કરવાનું, જેમાં રહસ્ય પ્રગટ્યું છે. ખરી વાત છે, ગુજરાતી ભાષામાં આ સાહિત્ય ની બરાબરી કોઈ કરી શકે એવું નથી. હા, એકદમ એકદમ મૌલિક પદ્ધતિ છે, એકદમ. હા, આમ તો એમને તો શું લેવું છે, એમને તો નિગ્રંથ ગુરુ બોલા લેવા છે, દેવગુરુ શાસ્ત્ર લીધા છે ને, એટલે છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વાળા લેવા છે. પછી અત્યારે એનો કાળ નથી, એટલે સત્પુરુષ એની જગ્યા પૂરે છે, એટલે સત્પુરુષ નો વિષય એમને વધારે એલોબરેટ કર્યો છે. પોતે તો બધા પત્રોમાં સત્પુરુષને અને જ્ઞાની પુરુષને ખૂબ જ મુખ્ય કર્યા છે. અહીંયા તો દેવગુરુ શાસ્ત્ર ની વાત છે, એટલે અહીંયા આ ગુરુ લીધા છે, સ્વરૂપ નિષ્ઠિક લીધા છે ને, એ જામી ગયેલા છે સ્વરૂપમાં. પણ જે સજીવન મૂર્તિ છે, એ મુમુક્ષુ જીવને આત્માર્થી જનને તરવા માટે ત્રણેય સજીવન મૂર્તિનું નિમિત્તત્વ એક સરખું છે, કોઈનું ઓછું વધતો નથી. એટલે આપણા મતલબની વાતમાં કઈ ફરક નથી, ફરક એ લોકોની વચ્ચે વચ્ચે ગમે એટલો ફરક હોય, આપણા મતલબની સામે તો ત્રણેય એક જ કક્ષામાં બેઠેલા છે. અધૂરું તરાતું નથી, અધૂરો લાભ થતો નથી, પૂરો લાભ અનંતો લાભ થાય છે. અંતરબાય નિર્ગ્રંથ લીધા છે, દિગંબર ગુરુ લીધા છે, એમ જ છે. પરમ દયામૂળ ધર્મ વ્યવહાર, અને એટલે એમનો વ્યવહાર પણ પરમ દયામૂળ હોય છે ને. એમ જે પણ પંચ મહાવ્રત સમિતિ ગુપ્તી છે, એ પરમ દયામૂળ છે. અને પરમ શાંત રસ રહસ્ય, પરમ શાંત રસ નું રહસ્ય જેમાં જે વાક્યોમાં રહેલું છે, એવું જે સત્શાસ્ત્ર. શાસ્ત્ર કેવું છે? હા, રહસ્યમય છે. શાસ્ત્ર ની અંદર આ વસ્તુ ભરી છે, એમ કે છે. હા, સરસ્વતી નું બિરુદ એમને આપેલું, સરસ્વતી નું બિરુદ એમને આપેલું. પણ એ તો હતા જ ને, એમનું કાવ્ય કેવા રચેલા છે? નાનપણથી કાવ્ય રચતા હતા, એ તો નિશાનમાં સાત વર્ષની ઉંમરે ભણતા હતા ત્યારે કાવ્ય રચતા હતા. પછી સરસ્વતી વાય તો જ રચે ને, નિત્ર ક્યાંથી રચે? જીભ ઉપર સરસ્વતી બેઠેલી, એમ કેવાય. અનુભવ છે ને, અનુભવ જ્ઞાન છે. પોતે એક અવતારે થઈ ગયા, કેટલું કરી ગયા, કેટલું કરી ગયા, એ કામ કેટલું કરી ગયા. પરમ શાંત રસ રહસ્ય વાક્યમાં એક સત્શાસ્ત્ર, સન્માર્ગ ની સંપૂર્ણતા થતા સુધી, જ્યાં સુધી પૂરેપૂરો માર્ગ હાથમાં સર્વજ્ઞ પોતે ન થાય ત્યાં સુધી, અધૂરા છે ત્યાં સુધી, એ અધૂરા અંશ માત્ર ની ભક્તિ કરવી, પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. પોતે સત્પુરુષ થાય તો દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ કરે. મુનિ છે ને, એ શ્રુત પૂજા કરે છે ને, અંકલેશ્વર માં કરી પૂજા, દેવગુરુ ની પૂજા કરે છે. જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. અત્રે એટલે આ સ્થળે એક સંસ્મરણ પ્રાપ્ત થયેલી ગાથા લખે અહીં આ પત્રને સંક્ષેપીએ છીએ. પત્ર પૂરો કરતા પહેલા એક ગાથાનું ઉદાહરણ કર્યું છે. ભીષણ નરળ ગઈએ તિરય ગઈએ કુદેવ મણું એ ગઈએ પત્તો છે તેવ દુઃખમ ભાવહી જીણ ભાવના જીવ. ભયંકર નરક ગતિમાં તિરેન્જ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં દેવગતિમાં માઠી જે નીચેનો મિથ્યા દ્રષ્ટિ ઉપરના દેવલોકમાં જાય નહીં એવી રીતે. હે જીવ તું તીવ્ર દુઃખને પામ્યો ચારે ગતિમાં, એમ કેવું છે ચારે ગતિમાં તું તીવ્ર દુઃખને પામ્યો માટે હવે તો જીન ભાવના ભાવ. હવે તો તું જીન ભાવના ભાવ એટલે સ્વરૂપની ભાવના ભાવ કરો. જીન ભગવાન જે પરમ શાંત રહેશે પરિણમીને સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના એને જીન ભાવના કહેવામાં આવે છે. એ ભાવના મારી પરમ શાંત રસમાં પ્રાપ્ત કરવાની ભાવના મારી. હવે તો જીન ભાવના ભાવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈને પરમ અવ્યાપાર સુખ સંપત્તિ પ્રાપ્ત થાય. છેલ્લી એક ગાથા છે, એ ગાથાનું ઉદાહરણ કર્યું છે એમણે. ભાવ પ્રાપ્ત થઈ ગયા ભાવ પ્રાપ્ત થયા પાછળ લખે છે આપણે અહીંયા અષ્ટપાવૃત માં ભાવ પ્રાપ્ત છે ને એની ગાથા આઠ ને ભાવ પ્રાપ્ત ગાથા આઠ. શું કે છેલ્લે ભાવના ભાવી છે ચાર ગતિને છોડાવીને સ્વરૂપની ભાવના ભાવ. તું ચાર ગતિમાં તું બહુ દુઃખ પામ્યો છું અને એ સંસાર ભાવનાથી પામ્યો છું, એ ભાવના છોડી દે. આત્મ સ્વરૂપની આત્મભાવનામાં આવ, એ જીન ભાવના છે, એનાથી તને આત્મ શાંતિ થશે. એ સિવાય આત્મ શાંતિ થવાનો કોઈ ઉપાય નથી.
દેવાદિદેવ જીવંતર ભગવાનનો જય પરમ કૃપાવતી કાર્યમ દેવ.